તારીખ 6/5/1993 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 106 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54 મૂળ કેસેટમાં અવાજ દબાઈ છે.
જ્ઞાન સ્વભાવેન વ્રતમ તદ મોક્ષ હેતુ એવ. જ્ઞાન એટલે શુદ્ધ વસ્તુ માત્ર. અહીંયા જ્ઞાન એટલે શુદ્ધ વસ્તુ માત્ર, તેની સ્વરૂપ નિષ્પત્તિ. શુદ્ધ વસ્તુ માત્ર, તેની સ્વભાવરૂપ દશા થવી, તેને સ્વરૂપ નિષ્પત્તિ કહે છે. નિષ્પત્તિ કહો કે અવસ્થાની ઉત્પત્તિ કહો, બંને એક અર્થ છે. શુદ્ધ વસ્તુ માત્ર, તેની સ્વરૂપ નિષ્પત્તિ, તેનાથી જે સ્વરૂપાચરણ ચારિત્ર, તે જ મોક્ષ માર્ગ છે. આ વાતમાં સંદેહ નથી. શું કહે છે કે શુદ્ધ જ્ઞાન વસ્તુ, શુદ્ધ વસ્તુ માત્ર એટલે જ્ઞાન સ્વભાવી આત્મા, એ પોતાના સ્વભાવનુસાર પરિણામમાં અવસ્થામાં ઉત્પત્તિ થાય ત્યારે સ્વરૂપ આચરણ ચારિત્ર, ચારિત્ર પ્રધાનતાથી વાત કરે છે. છે ચતુર્થ ગુણ સ્થાનની વાત, પણ ચારિત્ર પ્રધાનતાથી વાત કરે છે કે એની જે સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર છે એ જ મોક્ષનો માર્ગ છે. કે વસ્તુ તો જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન રૂપે પરિણમે છે, ને સંસારમાં તો રાગી દ્વેષી મોહી જોવે એટલે એમ કે ભાઈ આ તો સંસારના પરિણામ છે બધા. તો અહીંયા જે સ્વભાવરૂપ પરિણમન થયું, સ્વભાવરૂપ દશાની ઉત્પત્તિ થઈ, એ સ્વરૂપાચરણ ચારિત્ર છે અને એ મોક્ષનો માર્ગ છે. આ વાતમાં સંદેહ નથી. સમ્યક દર્શન થયું ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર થયું અને એ મોક્ષનો માર્ગ છે એમાં કોઈ સંદેહ નથી. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય સાથે છે એમ કહે છે. શું ટૂંકામાં મોક્ષ માર્ગમાં દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય હોવા જોઈએ, કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ છે. તો ચોથો ગુણ સ્થાન શ્રદ્ધાનું છે એટલે એમાં કોઈને વાંધો નથી, પણ અવિરત સમ્યક દ્રષ્ટિ પણ હોવાથી ચારિત્રનો વાંધો ઘણાને છે, ખાસ કરીને જે શાસ્ત્રના અધ્યયન કરનારા છે, પઠન પાઠન કરનારા છે, એને ચોથા ગુણ સ્થાને ચારિત્રનો વાંધો પડે છે. સમ્યક દર્શન છે એટલે જ્ઞાન સમ્યક થયું માન્યું, પણ હજી તો રાગ છે ને, તો કે એને સ્વરૂપાચરણ ચારિત્ર પણ છે અને એ મોક્ષનો માર્ગ છે એમાં કોઈ સંદેહ નથી. એ મોક્ષનો માર્ગ છે એમાં કોઈ શંકા કરવા જેવું લાગતો નથી, નિસંદેહ પણ એ મોક્ષનો માર્ગ છે. ભાવાર્થ આમ છે કે કોઈ જાણશે કે સ્વરૂપ આચરણ ચારિત્ર એવું કહેવાય કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઈને અનુભવે, પણ એવું તો નથી એમ કરતા બંધ થાય છે. આપણે ચાલ્યું છે થોડુંક, આ થોડુંક ચાલ્યું છે. શું કહ્યું કે સ્વરૂપાત્રણ ચારિત્ર અમે ત્યારે માનીએ છું કે આત્માના શુદ્ધ સ્વરૂપના બહુ વિચાર આવતા હોય, એનું બહુ ચિંતન ચાલતું હોય ઘણા સમય સુધી. શું અમે તો આખા દિવસમાં મોટા ભાગે આત્માના જ વિચાર કરીએ છીએ, આત્માનું ચિંતન કરીએ છીએ, એટલે હવે અમારું ચારિત્ર બરાબર ગણાય ને. શું તો કે એ બધા વિકલ્પો છે અને એ વિકલ્પો બંધનું કારણ છે. એકાગ્ર એટલે શું? એ વિચારો ને શું એમાં એવા એવા એવી યોગ્યતા વાળા જીવો થાય છે. હવે બિલકુલ કોઈ વિચાર નથી આવતો અમને આત્મા સિવાય, હવે કોઈ બીજી વાત અમારે છે નહીં. એકલા આત્માના વિચાર ને આત્માનું ચિંતન ને એમાં જ અમારી એકાગ્રતા છે. આત્માના વિશે સિવાય અમારી એકાગ્રતા નથી. બોલી નિર્વિકલ્પ દશા નહીં, આવી રીતે વિકલ્પમાં. શું ત્યારે એને કહે છે કે એ સ્વરૂપાચરણ ચારિત્ર ગણવું કે નહીં? શું તો કે એવું તો સ્વરૂપાચરણ ચારિત્ર નથી. શું એમ કરતા બંધ થાય છે? ચારિત્ર તો અબંધ અવસ્થા છે, ચારિત્ર થી બંધ ન થાય, પણ અહીંથી બંધ થાય છે એટલે એવું તો કઈ સ્વરૂપાચરણ ચારિત્ર નથી. કેમ કે એવું તો સ્વરૂપાચરણ ચારિત્ર નથી, તો પછી સ્વરૂપાચરણ ચારિત્ર કેવું છે? કે જેમ પાનું એટલે સુવર્ણ પત્ર તપાવવાથી અનાદિથી અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણમન હતું તે જાય છે, અને શુદ્ધ સ્વરૂપ માત્ર શુદ્ધ ચેતના રૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર છે. આવો મોક્ષનો માર્ગ છે. શું કહ્યું? ફરીથી સોનાનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ સોનાને તપાવવામાં આવે તો મેલ છે એ બળી જાય, મેલની રાખ થઈ જાય. શું અથવા તાંબુ ચાંદી હોય તો એની રાખ થઈ જાય, પણ સોનું સોનાની રાખ થાય નહીં, તો સુવર્ણ શુદ્ધ થાય છે. તેમ જીવદ્રવ્યને અનાદિથી અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણમન હતું તે જાય છે. જ્યારે સ્વરૂપાચરણ ચારિત્ર થાય ત્યારે અમુક પ્રકારનો રાગ જાય, ચોથા ગુણ સ્થાને અનંતાનુબંધીના રાગનો અભાવ થાય. તો રાગનો અભાવ તે ચારિત્ર છે, વિતરાગતાનો સદભાવ, રાગનો અભાવ. શું ફરક છે? કે જગતમાં રાગની મંદતાને ધર્મ કહે છે અને ચારિત્ર કહે છે, કે સ્વરૂપનું ચિંતન કર્યું તો રાગ મંદ થયો. શું માટે એ ચારિત્ર થયું? અથવા કોઈ વ્રતાદિ લઈને એ પ્રકારના પરિણામ બંધ કર્યા, જેનું વ્રત લીધું એ પ્રકારના પરિણામ બંધ કર્યા તો ત્યાં રાગ મંદ થયો છે ને એને ચારિત્ર ગણે છે, એમ નથી. અભાવ શબ્દ વાપરો છે અહીંયા. શું રાગાદી પરિણમન હતું? શું તે જે રાગાદી પરિણમન હતું તે જાય છે એમ લીધું, જાય છે એટલે અભાવ થાય છે એમ લેવું. શું તેમ જીવ દ્રવ્યને અનાદિથી અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણમન હતું તે જાય છે, અને શુદ્ધ સ્વરૂપ માત્ર શુદ્ધ ચેતના રૂપે જીવ દ્રવ્ય પરિણમે છે, જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું પરિણમન ચારિત્રમાં પણ થાય છે વિતરાગ સ્વરૂપે. તેનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે, એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય. રાગ મંદ થાય એને સ્વરૂપાચરણ ચારિત્ર ન કહેવાય. શું રાગનો અભાવ થાય એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. આવો મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ તો આ પ્રકારનો છે, રાગની મંદતા વાળો નથી, રાગના અભાવ વાળો છે, કઈક વિશેષ. હવે એમાં એની થોડી વિશેષતા ખુલે છે. કે તે શુદ્ધ પરિણમન જ્યાં સુધીમાં સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધીના શુદ્ધપણાના અનંત ભેદ છે, તારતમ્ય છે. એ શુદ્ધ પરિણમન જ્યાં શરૂ થયું અને ત્યાંથી પૂર્ણ થયું, ચોથા ગુણ સ્થાને શરૂ થયું અને ઠીક 13માં 14માં ગુણ સ્થાને પૂર્ણ થયું, જ્યાંથી શરૂ થયું અને પૂર્ણ સર્વોત્કૃષ્ટ એટલે સૌથી પછી આગળ ન થાય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, ત્યાં સુધીમાં શુદ્ધપણાના કેટલા ભેદ છે? અનંત ભેદ છે. તારતમ્યતા એ અનંત ભેદ છે. આમ ગુણ સ્થાન અનુસાર ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું એમ લીધા, પણ એક ગુણ સ્થાનમાં અનંત ભેદ છે તારતમ્ય અપેક્ષા. તે ભેદો જાતિ ભેદ ની અપેક્ષા એ તો નથી. શું તે ભેદો છે? તે જાતિ ભેદ ની અપેક્ષા એ તો નથી. ભેદ અનંત છે એક જ જાતિના. ચોથા ગુણ સ્થાને જે સ્વરૂપાચરણ ચારિત્ર થયું એ યથાખ્યાત ચારિત્ર, જે 12માં ગુણ સ્થાને સર્વોત્કૃષ્ટ થયું અને આનંદ ભેદ, પણ જાતિ એક જ. આપણે ઈદરમાં ચર્ચા ચાલી હતી, જ્ઞાન ગુણ ની ચર્ચા ચાલી હતી, ત્યાં જ્ઞાન નો વિષય ચર્ચા થતો. ચારિત્રમાં એવી રીતે છે. શું ચારિત્રમાં જાતિ ભેદ, ગતિ ભેદ, શક્તિ ભેદ, એ બધું વિચારવું જોઈએ જે પ્રકાર છે. તો અહિયાં રાગ છે એ ચારિત્ર નો જાતિ ભેદ છે. વિતરાગતા થોડી હોય કે વિતરાગતા ઘણી હોય તો પણ જાતિ એની એક જ વિતરાગતા નહીં છે, એમાં જાતિ ભેદ નથી એમ કહેવું છે. એ ભેદ જાતિ અપેક્ષા એ નથી. કેવી છે? ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી અને તેનાથી ઘણી. એમ ન કહ્યું થોડી શુદ્ધતા પછી ઘણી પછી ઘણી, એમ ના કહ્યું. ઘણી શુદ્ધતા તે શરૂ કર્યું છે. એક એક શબ્દ વિચારવા જેવો છે. લખનાર ને ભાવ આવ્યો છે એ પ્રમાણે લખ્યું છે ને. ચોથા ગુણ સ્થાને જઘન્ય શુદ્ધતા છે એને કોઈ જ્ઞાને થોડી શુદ્ધતા પણ કહે, એમણે એમ નથી લીધું. એમણે તો ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી અને તેનાથી ઘણી શુદ્ધતા, પણ શુદ્ધતા એ શુદ્ધતા ઘણી શુદ્ધતા છે. વિભાગ પ્રતિષેધ અલ્પ શુદ્ધતામાં પણ અનંત વિભાગ પ્રતિષેધ હોય છે, પછી વધતા વધતા જાય છે એમ છે. એટલે ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી અને તેનાથી ઘણી, એવા ઘણા ઘણાપણા, ઘણાપણા રૂપ ભેદ છે. એવા જે થોડાપણા અને ઘણાપણા રૂપ ભેદ છે, એટલે નીચેના થોડા ગણવા, ઉપરના વધારે ગણવા, એવા થોડાપણા અને ઘણાપણા રૂપ ભેદ છે. ભાવાર્થ આમ છે કે જેટલી શુદ્ધતા હોય છે તેટલું તેટલી જ મોક્ષનું કારણ છે, અને જયારે સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ પદ ની પ્રાપ્તિ થાય છે. અહીં સુધી આપણે આવ્યું હતું શું? ઘણી શુદ્ધતા, ઘણી શુદ્ધતા એ આપણે આવી ગયું છે, અને જેટલી શુદ્ધતા છે તેટલું જ મોક્ષનું કારણ છે, અથવા તેટલો મોક્ષ કહો, જેટલી શુદ્ધતા તેટલો મોક્ષ કહો, અને સંપૂર્ણ શુદ્ધતા થતા એને સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ પદની પ્રાપ્તિ ગણવામાં આવે છે. સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ એ મોક્ષના વિશેષણને રાજમલજી બધી વખતે દોહરાવે છે. એમાં દાર્શનિક દ્રષ્ટિ બિંદુ છે કે અન્ય દર્શનોમાં મોક્ષને સ્વીકારનારા જે આસ્તિક્ય દર્શનો છે એ મોક્ષાત્માઓને પણ અવતાર માને છે. ભગવાન પણ અવતાર લીએ, એક બાજુ ભગવાનને સંસારી ન કહે એ લોકો, એ તો મુક્તાત્મા છે એમ કહે. મુક્તાત્માનો સિદ્ધાંત પણ એવો સ્થાપે કે મુક્તાત્માઓને જન્મ મરણ થતા નથી. પાછો જે 24 અવતાર છે એ ઈશ્વરના છે એમ કે. પરસ્પર વિરોધ પણ આવે, અવિરોધ પણ ન આવે. આ ચર્ચા આપણે ઈડરમાં ખૂબ ચાલી આવત કે અજ્ઞાની ને અવિરોધ પણ હોય નહીં, વિરોધ આવ્યા વગર રે નહીં. તો એ તો તમારે જૈન દર્શનમાં પણ વિરુદ્ધ વાતો આવે છે એમ કે કદાચ.
તો કે જે અપેક્ષા એ જે વાત કહી હોય એ અપેક્ષા એથી વિરુદ્ધ વાત ના કરે. જયારે એથી વિરુદ્ધ વાત તમને દેખાણી હોય ત્યારે તમારે સમજવું કે અપેક્ષા ત્યાં કોઈ બીજી છે, એમ સમજવું. શું? પણ તેની તે અપેક્ષા એ વિરુદ્ધ વાત કરે નહીં, કેમ કે એને તો વસ્તુ સ્વરૂપનું જ્ઞાનમાં દર્શન થયું છે, દેખાઈ જ ગયું છે. તો કેવી રીતે કે એને પડખાથી વિરુદ્ધ કેવી રીતે કે? આમાં એ વાત છે કે એક ઓરથી કહો કે મુક્ત આત્માઓને જન્મ મરણ થાય નહીં, બીજી બાજુથી એમ કહો કે ઈશ્વર અવતાર લે છે, એ વાતને એક જ અપેક્ષા એ વિરોધ આવે છે. શું કહ્યું કે જયારે સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ પદ ની પ્રાપ્તિ થાય છે. એને પછી કોઈ કર્મ હોય નહીં, બધા ક્ષય થઈ ગયા, એટલે કોઈ કર્મ ના ફળ ને ભોગવીને એને સંસારની કોઈ પણ પરિસ્થિતિ હોય નહીં, પ્રવૃત્તિ ન હોય ને સ્થિતિ એ ન હોય, એને મોક્ષ કહેવામાં આવે છે. આપણને સહેલું લાગે સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ, પણ એ લોકો બધાને પાણી ઉતરી જાય એવું છે, આખું દર્શન ખોટું પડી જાય મોક્ષ ની અપેક્ષાએ. શું? ને બહુ સમજીને લખે છે. શા કારણ થી? કે સદા જ્ઞાનસ્ય ભવને એક દ્રવ્ય સ્વભાવત્વાત ત્રણે કાળે આવું છે જે શુદ્ધ ચેતના પરિણામ રૂપ સ્વરૂપાચરણ ચારિત્ર. જ્ઞાનસ્ય ભવને નો અર્થ કર્યો આત્માનું પરિણમન, કે શુદ્ધ ચેતના પરિણમન રૂપ સ્વરૂપાચરણ ચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે. તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે, એ તો એનું જ્ઞાનસ્ય ભવનમ એનું પોતાનું સ્વરૂપ છે. એ કાંઈ શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિ રૂપ નથી, અસ્થિ નાસ્તિ બે કર્યું, નિરૂપાધિક પરિણમન છે. આત્મા જેવો સ્વરૂપે નિરૂપાધિક છે એવું જ એનું પરિણમન છે. એને જ્ઞાનસ્ય ભવને એમ કહ્યું. જ્ઞાન એટલે આત્મા, આત્માનું ભવન. કેવું? આત્મા રૂપે આત્માનું ભવન. ભવન એટલે પરિણમન. ભવું એટલે થવું. પરંતુ શુભ અને અશુભ ક્રિયાની માફક એમાં કોઈ ઉપાધિ ભાવ નથી, જેટલો છે એટલો નિરૂપાધિક ભાવ છે. તેથી એક દ્રવ્ય સ્વભાવત્વાદ, એક જીવદ્રવ્ય સ્વરૂપ છે. એક જીવદ્રવ્ય સ્વરૂપ છે, એનો ભેદ ન લેવો. અહીંયા પરિણમન માં પછી દર્શન જ્ઞાન ચારિત્ર કઈ ગુણ ગુણે કોઈ ભેદ નથી લેતા. જેવો જીવ એવીની દશા, જીવની દશા, જીવ રૂપે જીવ સ્વરૂપે જીવની દશા. દશાનો નો જીવનો પણ ભેદ ન લેવો, દશા દશાવાન નો ભેદ ન ગણવો. કેમ? શુભાશુભ ભાવમાં તો રાગની ઉપાધિ છે જ ને. જે શુભ ભાવ છે એમાં પણ રાગની ઉપાધિ મંદ છે, ને અશુભ ભાવમાં રાગની ઉપાધિ તીવ્ર છે. કઈ કાર્ય કરવામાં ઉપાધિ તો જે તે કાર્ય ની આવે જ ને. આપણે માનો ને અશુભ ભાવ કોઈ પણ આવે તો એ કાર્યની ઉપાધિ તો ખરી જ ને. નહીં તમે શુભ ભાવ ને તપાસી લેવો, ઉપાધિ લાગે છે કે નહીં, બોજો લાગે છે કે નહીં, કે લાગે છે. કોઈ એમ કે ભાઈ ભગવાનની ભક્તિમાં કઈ ઉપાધિ કઈ ન ગણવી જોઈએ, તો ભગવાનની ભક્તિ પણ કરતા કરતા થાક લાગે છે એ શું બતાવે છે? આ સ્વાધ્યાય છે એ ઉપાધિ નથી. કેમ બંધ કરે એક કલાકમાં? એક કલાક પછી આગળ ચાલે તો તકલીફ પડે કે ન પડે? હે? ઉપાધિ ને કારણે સ્વાભાવિક છે અને આ વિભાવિક છે. આમ નિરૂપાધિક છે એ સ્વાભાવિક છે, ઉપાધિક છે તે વિભાવિક છે. સ્વભાવમાં થાક ન લાગે, વિભાવમાં થાક લાગે. તમે શરીરની પ્રક્રિયા લ્યો, બેઠા બેઠા થાક લાગશે, સુતા સુતા પણ થાક લાગશે, ચાલતા ચાલતા પણ થાક લાગશે, ઉભા રહેશો તો પણ થાક લાગશે. કોઈ સ્વાભાવિક સ્થિતિ નથી, એમાં થોડા ટાઈમે ફેરફાર કરવો કરવો ને કરવો જ પડે. પણ 24 કલાક શ્વાસોશ્વાસ ચાલે છે, થાક લાગે છે, એના સ્વાભાવિક શરીરના સ્વાભાવિક પ્રાણ છે, શ્વાસોશ્વાસ છે, તે પ્રાણ છે, સ્વભાવ છે શરીરનો. તો એ 24 કલાક ચાલે, ઊંઘમાં જાગતા, હાલતા, ચાલતા, બોલતા, ખાતા, પીતા, ગમે તે પરિસ્થિતિમાં એનો થાક તો લાગે નહીં, પણ એને બંધ કરવા જાવ તો મૂંઝાઈ જાવ. શ્વાસોશ્વાસ લ્યો એનો તો થાક લાગે નહીં, પણ એને જો બંધ કરો તો મુશ્કેલી ઊભી થાય, કેમ કે એનો સ્વભાવ નથી. એમ આત્માના શુદ્ધ પરિણામમાં થાક ન લાગે, નિરુપાધિક પરિણામ છે. સાદી અનંત કાળ સુધી સિદ્ધ પરમાત્માઓ ત્યાંથી ફેરફાર નથી કરતા, કેમ એમને થાક લાગવાનો પ્રશ્ન નથી. બાકી કોઈ શુભ ક્રિયામાં થાક લાગ્યા વગર રે નહીં, અશુભ ક્રિયામાં પણ થાક લાગ્યા વગર રે નહીં. ગમે એટલું સુખ માન્યું હોય, કલ્પ્યું હોય, આનંદ માન્યું હોય, કલ્પ્યું હોય, પણ થાક લાગ્યા વગર રે જ નહીં. એટલે શુભ ક્રિયાની માફક ઉપાધિ રૂપ નથી. અહીં તો હવે ભેદ લેવો છે કે એક દ્રવ્ય સ્વભાવત્વાત, એ શુદ્ધ પરિણામ અને દ્રવ્યનો એક અભેદ સ્વભાવ જ છે, એમ કેવું છે. શું એ દ્રવ્યનો એક અભેદ સ્વભાવ જ છે, એમાં ભેદ પછી જોવાનું કારણ રહેતું નથી, જોવો નહીં, એમ કેવું છે. ભાવાર્થ આમ છે કે જો ગુણ ગુણીરૂપ ભેદ કરીએ તો આવો ભેદ થાય છે. શું ગુણ ગુણીરૂપ ભેદ કરીએ તો એવો ભેદ થાય છે કે જીવનું શુદ્ધપણું ગુણ, જીવનો શુદ્ધપણું ગુણ જો વસ્તુ માત્ર અનુભવે તો આવો ભેદ પણ મટે છે. કેમ કે શુદ્ધપણું તથા જીવ દ્રવ્ય વસ્તુ એ તો એક સત્તા છે, અથવા એનું સ્વરૂપ છે. એ તો એક એની વિશેષતાથી શુદ્ધપણું બતાવ્યું, પણ એ તો વસ્તુનું સ્વરૂપ જ છે, એ કઈ બે વાત નથી. શુદ્ધપણું બીજું, દ્રવ્ય બીજું, એમ તો કઈ છે નહીં, બે એક જ ચીજ છે. એટલે કરીએ તો ભેદ થાય, ન કરીએ તો ન થાય. આવું શુદ્ધપણું મોક્ષ કારણ છે, આવું જે શુદ્ધ પરિણમન થાય તે મોક્ષનું કારણ છે, અને એના વિના જે કઈ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે. એ શુદ્ધપણા સિવાયની જેટલી ક્રિયા અને શુભભાવ એ બધું બંધનું કારણ સમજવું. બંધનું કારણ કહો કે આત્માને સંસારનું કારણ કહો, એક જ વાત છે. લગભગ તો ચાલી ગયો છે આ કળશ 106 તો. જીવનું શુદ્ધ સ્વરૂપ એ જ એનો સ્વભાવ છે, બે એક જ વાત છે. ભેદ પાડો તો ઠીક છે, બાકી કે એની કઈ આવશ્યકતા નથી ભેદની, એમ કેવું છે. હવે પ્રતિપક્ષની વાત કરે છે, કોની? શુભભાવની. ચોખ્ખું થઈ જાય ને, એટલે તો શાસ્ત્ર છે આચાર્ય મહારાજ, એટલે વાત તો પદ્ધતિસર ચોખ્ખી આવશે. કે વ્રતમ કર્મ સ્વભાવે ન, આપણે વ્રતમ જ્ઞાન સ્વભાવે ન લીધું હતું. જ્ઞાનસ્ય ભવનમ સદા, તો કે અહીંયા જ્ઞાનસ્ય ભવનમ નહીં, હું કેમ કે કર્મ સ્વભાવ છે, માટે જ્ઞાનનો એ ભવન નથી, કર્મનો સ્વભાવ છે. દ્રવ્યાંતર સ્વભાવત્વાત, ઓલાપણે એક દ્રવ્ય સ્વભાવત્વાત હતું, તો કઈ દ્રવ્યાંતર બીજા દ્રવ્યનો એ સ્વભાવ હોવાથી ફોરેન એલિમેન્ટ. મોક્ષ હેતુ કર્મ તત્, એ મોક્ષ નો હેતુ નથી. ઓલો મોક્ષ હેતુ તદેવ તત્, એમ કહેતો તો કઈ મોક્ષ હેતુ ન કર્મ તત્, એ મોક્ષ નો હેતુ નથી, એ શુભ ભાવના વિષયમાં પ્રતિપાદન કરે છે. એ જ અપેક્ષાથી શુભ ભાવની વાત શું છે, શું અપેક્ષા અહીંયા શુભ ભાવની લેવી, તો કે કર્મ સ્વભાવ લેવો, મોક્ષનું કારણ ન લેવું, બે વાત ચોખવટ કરશે. કર્મ સ્વભાવેન વ્રતમ જ્ઞાનસ્ય ભવનમ નહી, જેટલું શુદ્ધ શુભ ક્રિયારૂપ અથવા અશુભ ક્રિયારૂપ આચરણ લક્ષણ ચારિત્ર તેના સ્વભાવે અર્થ તે રૂપ જે ચારિત્ર તે શુદ્ધ ચૈતન્ય વસ્તુનું શુદ્ધ સ્વરૂપ પરિણામ હોતું નથી એવો નિશ્ચય છે. આ ભગવાન નો નિર્ણય કીધો, ભગવાન નો આ નિશ્ચય છે. જ્ઞાની નો કહો, આચાર્ય મહારાજ નો કહો કે જીનેશ્વર દેવ નો કહો, બધાનો એક જ વાત છે. શું કહ્યું કે જે કઈ શુભ ક્રિયા અથવા અશુભ ક્રિયા રૂપ આચરણ લક્ષણ ચારિત્ર છે, આચરણ ને ચારિત્ર કહેવાય છે. શુભ આચરણ કરે, ગમે તે પ્રકારનું શુભ આચરણ કરે, અને કોઈ કોઈ ધર્મમાં તો અશુભ આચરણને પણ ચારિત્ર ગણે છે. એવા પણ જગતમાં ધર્મો ચાલે છે કે જે અશુભ આચરણને પણ ચારિત્ર ગણે છે. દાખલા તરીકે આ યજ્ઞ યાગ આદિ કરે છે, એમાં હિંસા કરે છે, તો પણ એ અશુભ આચરણને પણ ચારિત્ર માને છે, ધર્મ માને છે. એવા અનેક પ્રકાર છે, પણ આપણે પ્રયોજન નથી એટલે એ પ્રકારમાં જવાની જરૂર નથી. પણ શુભ ક્રિયાને તો બધા માને છે. દુનિયાના જૈન ધર્મો સિવાયના જૈન ધર્મમાં પણ જે નથી સમજતા સમજે છે એ સિવાયના નથી સમજતાથી માનીને અન્ય મતો બધા તે શુભ ક્રિયાને જ મોક્ષનું કારણ આચરણ ચારિત્ર માને છે. જેમ કે સંયમ પાળે છે, તો સંયમ તો ચારિત્રનો જ અંગ છે. પણ પરમાર્થ સંયમ શું કહેવાય, વ્યવહાર સંયમ શું કહેવાય, એ લોકોને ખબર નથી, એનો ભેદ નથી પાડતા. પરમાર્થ સંયમ એ તો આત્મામાં પરિણમન સંયમિત થઈ જાય. સંયમિત થઈ જાય એટલે આત્મા બહાર નો નીકળે એ પરિણામ. ક્યાં સંયમિત થઈ ગયા, નિયમિત કહો કે સંયમિત કહો, કંટ્રોલમાં આવી ગયા કે આત્માને બહાર ન નીકળે તે પરમાર્થ સંયમ. અને બહારમાં જે મન વચન કાયાથી સંયમ પાળે એને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. એ પાલનમાં વિકલ્પ અને શુભ ભાવ હોય છે, એને પણ લોકો ચારિત્ર માને છે. પછી કે ખરેખર આત્માનું શુદ્ધ પરિણમન નથી, એનાથી તો ઉપાધિ છે એનો તો એમ કહેશે. જે શુભ ક્રિયારૂપ અથવા અશુભ ક્રિયારૂપ આચરણ લક્ષણ ચારિત્ર તેના સ્વભાવે અર્થાત તે રૂપે જે ચારિત્ર, વ્રતમ એટલે ચારિત્ર, તે જ્ઞાનસ્ય નહીં, જ્ઞાનસ્ય ભવનમ નહીં એમ કહેવું છે. તે જ્ઞાનસ્ય એટલે શુદ્ધ ચૈતન્ય વસ્તુ આત્મા, તેનું ભવનમ એટલે શુદ્ધ સ્વરૂપ પરિણમન હોતું નથી. એ શુદ્ધ પરિણમન નથી પણ અશુદ્ધ પરિણમન છે અથવા મલિન પરિણમન છે. અશુદ્ધ કહો ત્યાં સુધી બહુ ન લાગે, પણ શુભ ભાવને મલિન ભાવ કહો તો જરાક તકલીફ પડે. મલિન એવું ન કહેવું જોઈએ. શું કહે, એવું ન કહેવું જોઈએ, મલિન ભાવ ન કહેવું. એને અશુદ્ધ ભાવ કહો, શુદ્ધ નથી એટલે. પણ જે શુદ્ધ છે તે પવિત્ર છે, અને અશુદ્ધ છે તે મલિન છે, અપવિત્ર કયો કે મલિન કયો, અને એમાં કસાયનો અંશ છે માટે એને મલિન કહેવામાં આવે છે. તે યોગ્ય છે, જો કે નીચે તો બહુ કડક કહેશે, 108 માં જરાક વધારે કડક કહેશે. શું આપણે તો હજી મલિન શબ્દ હળવો છે, રાજમંદિર જરા એથી કડક શબ્દ વાપરે છે. શુદ્ધ પરિણમન સાથે થાય છે. આત્માનો જે ધર્મ છે એ આત્મધર્મ સાથે સરખામણી ચાલે છે શુભ ભાવને, અને એ તત્વ દ્રષ્ટિ છે. એ તત્વ દ્રષ્ટિ છે એટલે શું કે શુભ ભાવનું તત્વ શું, તો કે દુઃખ મલિનતા અને સ્વભાવથી વિપરીત પણ. આત્મ સ્વભાવનું તત્વ શું કે સુખ પવિત્રતા અને અંદરમાં જરાય વિપરીતતા ન થાય, કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ વિસંવાદ વિખવાદ વિપરીતતા કાંઈ ન થાય. શું તે એવો નિશ્ચય છે. હવે એનો ભાવાર્થ કરીને ખોલે છે. ભાવાર્થ આમ છે કે જેટલું શુભ અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય, ઠીક, શુભ ક્રિયારૂપ આચરણ અથવા જેવો શુભ ભાવ હોય એવું જ શુભ બોલે, પૂજાનો શુભ ભાવ હોય અને ભાષામાં પણ વક્તવ્ય પણ પૂજા બોલે તો શુભ ભાવ, શુભ થઈ, શુભ ક્રિયા થઈ, તો એવું વક્તવ્ય શાસ્ત્ર વાંચે એમાં શુભ ભાવ થાય અને એવું જ વક્તવ્ય, એમ વક્તવ્ય લેખન બધું લઈ લેવું એની અંદર, શું તથા અથવા સૂક્ષ્મ અંતરંગ રૂપ ચિંતવન, કેવું લીધું, આત્મામાં અંદર સૂક્ષ્મ ચિંતવન ચાલે આત્માનું, સ્થૂળ વિકલ્પ નહીં, સૂક્ષ્મ ચિંતવન ના વિકલ્પો, એ પણ શુભ ભાવ છે એમ કે છે. બંધનું કારણ છે આ, મોક્ષનું કારણ છે ને આ બંધનું કારણ છે એમ પ્રતિપક્ષમાં છે આખી વાત. આમ તો મલિનતા, થોડી મલિનતા, એ મલિનતા તો ખરી જ ને, થોડી મલિનતા હોય તો મલિનતા તો ખરી કે નહીં, હે, મલિનતા છે એ સ્વચ્છતા નથી ને, સ્વચ્છતા છે એ મલિનતા નથી, સીધી વાત છે. એટલા માટે કરવો જોઈએ કે વખત થોડો છે, જે 40 વટાવી ગયા એને તો 50% થી વધારે આયુષ ખાઈ ગયા, એ ભોગવી લીધું, શું એટલે ગંભીર રીતે વિચારવું જોઈએ, તો એ વિશે જરા ગંભીરતાથી વિચારવું હોય તો એવી રીતે છે કે સત્સંગથી યોગ્યતા કેળવવી. સત્સંગનો પીરિયડ મર્યાદિત છે, રોજ કલાક, 2 કલાક, 3 કલાક, કોઈને 4 કલાક, 24 કલાકમાંથી કેટલા 2-4 કલાકનો સત્સંગ હોય, પછી ભલે જુદા જુદા આરે ગણીએ, સમૂહ સત્સંગમાં 1 કલાક, પછી ઘરે કોઈ આવે તો બીજો 1 કલાક, ગમે એમ. હવે એ તો યોગ્યતા કેળવવા માટેની વાત છે, જો યોગ્યતા ને પાત્રતા કેળવાય તો સર્વયામાં કઈક આવ્યું ગણવું, ત્યાંથી શરૂઆત થાય છે પાત્રતાથી, શું તો કઈક સર્વયામાં આવ્યું ગણવું, પણ સંતોષ કરવો નહીં, એ શરત, આ તો જાણવા માટે ગણવું, ગણવા માટે ગણવું નહીં, નહીતર સંતોષ થશે, એક વાત. હવે જો પાત્રતા આવી હોય તો વીર્યની ગતિ, પુરુષાર્થની ગતિ અંતર્મુખ થાય એવો અપ્રમાદપણે પ્રયત્ન ચાલવો જોઈએ, પ્રયત્ન નામ પુરુષાર્થ ચાલવો જોઈએ, તો આ મનુષ્યપણું એનું સાર્થકપણું થાય, મનુષ્યપણાને સાર્થકપણું થાય, નહીતર પછી અનંતકાળે દુર્લભ એવો મનુષ્ય દેહ અને રત્ન ચિંતામણીથી પણ જેનો એક સમય અમૂલ્ય છે, એની સાથે પણ મૂલ્ય કરી ન શકાય એવો, એથી પણ અમૂલ્ય છે એવો મનુષ્ય દેહ હારી જવા સિવાય બીજું કાંઈ નથી, આમ છે ને. હા, કોઈ પણ સમયે માથે તો લટકતી તરવાર છે, મૃત્યુની લટકતી તરવાર છે ને, કાચા સૂત્રના તાંતણે બાંધેલી છે, ક્યારે પડે એનો કઈ ભરોસો નથી, એમ સમજીને ચાલવાનું છે, ગમે તે ઉંમરમાં હોય, પાછા 70 વટાવ્યા હોય તો જ એમ નહીં, ગમે તે ઉંમર વાળા એમ જ વિચારવાનું છે. કાલે જ ભાઈ એક સમાચાર આપ્યા, હાજે એમના કોઈ સગા સ્નેહી છે વેવાય પક્ષમાં, વેવાઈ ના નાના ભાઈ, 35 વર્ષ ની ઉંમર. કેટલી? 35 વર્ષ. મુસાફરીમાં બ્રેઇન હેમરેજ થયું, વાત પૂરી થઈ ગઈ. ટ્રાવેલિંગ દરમિયાન બ્રેઇન હેમરેજ થયું, વાત ખતમ. કઈ કોઈનું કહેવાય નહીં. પાણીનો પરપોટો શરીર જ લઈ જાય, ત્યાં તો શું કરે, બીજું શું થાય. મુસાફરી માં એટલે ગમે ત્યાં ઉતારી લેવા પડે, ત્યાંથી પછી જ્યાં હોય ત્યાંથી પહોંચાડી દે. પણ શરીર ને બીજું પાણીનો પરપોટો છે, આ તો ફુગો નથી, ફુગાથી નબળું છે, પાણીનો પરપોટો છે, એ સમજીને હાલવાનું છે. એટલે જે પહેલા તો સત્સંગે યોગ્યતા કેળવવી, યોગ્યતા વગર પુરુષાર્થ નથી. અને યોગ્યતા હોય કે આવે તો અંતર્મુખી, અંતર્મુખ થવા માટેનો પુરુષાર્થ અપ્રમાદપણે, કેવી રીતે અપ્રમાદપણે કર્તવ્ય છે. અપ્રમાદપણે એટલે શું? કે બીજા આડાવળા કામમાં હલવાઈ જઈને નહીં. શું? ટાઈમ બગાડવા જેવો નથી, વખત ઓછો છે. શું? એટલે પ્રમાદનો અર્થ સુઈ જવું કે ઊંઘી જવું કે આળસુ થવું એમ નહીં, બીજા કામે લાગવું. પુરુષાર્થ કર્યા સિવાયના બીજા કામે લાગવું. જો યોગ્યતા આવી હોય તો વાંચન વિચાર ઘટાડીને પુરુષાર્થ કરવો. બીજા દુનિયાના કામ તો એક બાજુ પડ્યા રહ્યા, પણ રોજ 2-4 કલાક વાંચન કરવું હોય તો એમાંથી સમય કાઢી નાખવો. શું કૃપાલદેવે લખ્યું છે? પર્યુષણના દૈનિક ક્રમ લખ્યો છે. પર્યુષણમાં દૈનિક ક્રમ શું રાખવો, ખ્યાલ છે? પેલા તો અંબાલાલ ભાઈ ને સૂચના આપી જ છે જરા, કે પ્રમાદ કરવા જેવો નથી, પ્રમાદ કરવા જેવો નથી. શું છેલ્લા પત્રો અંબાલાલ ભાઈ ઉપર જ છે, 33મા વર્ષના છેલ્લા પત્રો બધા. પ્રમાદ ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ બાકી રાખી નથી, ન્યૂનતા એટલે કમી રાખી નથી. તથા આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, એ જ અતિશય ખેદકારક છે. હે આર્યો, અંબાલાલ ભાઈ ને લખે છે, હે આર્યો, હાલ તો પ્રમદ ભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી સુશીલ સહિત સુશ્રુતનું અધ્યયન કરી એ ઉપરાંત નિવૃત્તિ લઈ, એમાંથી પણ સુશ્રુતમાંથી પણ નિવૃત્તિ, આત્મભાવને પોષજો. આત્મરૂચિને અને આત્મભાવને અને સ્વભાવનું પોષણ કરજો. એની નીચે એ શ્રાવણ મહિનાનો પત્ર છે, એની નીચે પછી શ્રાવણ દશમ થી 11 શ્વેતાંબર ના પરિક્ષણ બેસી જાય ને, 944 વાંચો. શું વાંચો? 944 તો પછી શ્રાવણ દશમ પર્યુષણ આરાધના, પર્યુષણ ને આરાધના નો કાર્યક્રમ કેવી રીતે ગોઠવવો એ લખીને મોકલ્યું છે. કેટલી કૃપા, કૃપાળુદેવ અમતા નથી બધા કરતા, ખરેખર કૃપા ઘણી કરી છે એમણે. પ્રભાતે એકાંત યોગ્ય સ્થળમાં, પ્રભાતે એકાંતમાં બેસીને દેવ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ પહેલા અનુસંધાન ત્યાંથી શરૂ કરવું. દેવ ગુરુને ઉત્કૃષ્ટ ભક્તિથી બહુમાનથી, એટલે એમનો જે આરાધક પણ સ્વસંવેદન પણ અંતર્મુક્તા લક્ષમાં લઈને અંતરાત્મ ધ્યાન પૂર્વક 2 થી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત, આ ઉપશાંત વ્રત કહે છે, એમને નામ આપ્યું છે એને ઉપશાંત વ્રત. આત્મામાં ઠરવું, વ્રત એટલે આચરણ. આત્મામાં ઠરવાનો પુરુષાર્થ કરવો અને ઉપશાંત વ્રત કીધું છે એમણે. ઠીક. પછી શ્રુત એટલે પદ્મનંદી આદિ અધ્યયન કરજો. એ વખતે એમણે પદ્મનંદી મોકલ્યું છે. આદિ અધ્યયન શ્રવણ એ પછી રાખો. પછી મધ્યાહ્ને ચાર ઘડી ઉપશાંત વ્રત, પછી બપોરે તે પાછું ઉપશાંત વ્રત, એકાંતમાં બેસી અને આત્મામાં ઠરવાનો પુરુષાર્થ કરવો, અંતર્મુખી પુરુષાર્થ કરવો, સ્વસન્મુક્તાનો પુરુષાર્થ કરવો. પછી શ્રુત એટલે કર્મગ્રંથનું અધ્યયન, શ્રવણ અધ્યયન કરવું અથવા શ્રવણ કરવું અથવા સુદ્રષ્ટિ તરંગિણી ગ્રંથ આદિનું થોડું અધ્યયન કરવું. એટલે જ્ઞાનને ધ્યાન બે જ વાત આપે છે. સાયંકાળે ત્રીજું ક્ષમાપનાનો પાઠ. ઠીક. આખા દિવસમાં જે કાંઈ ભૂલ થઈ હોય, જે કાંઈ પરિણામ થયા હોય, શુભાશુભ પરિણામ થયા હોય અથવા પ્રમાદ થયો હોય પુરુષાર્થ કરવામાં, એ બધી એની ક્ષમાપના કરી લેવી. ઠીક. કેવી સરસ ગોઠવણ છે ક્ષમાપના પાઠ. આ તો વિચાર આવ્યો, ક્ષમાપના પાઠ રોજ રાખવો જોઈએ. એક વખત ક્ષમાપના પાઠ રાખવો જોઈએ છેલ્લે છેલ્લે પણ. પછી બે ઘડી ઉપશાંત વ્રત. શું વળી પાછું એકાંતમાં સાંજે પણ સન્મુક્તાનો પુરુષાર્થ કરવો. અને પછી થોડી જ્ઞાન ચર્ચા, કર્મ વિષયની કે અધ્યાત્મની કોઈ જ્ઞાન ચર્ચા, રાત્રે એક ચર્ચા રાખવી. ઠીક. આમ પર્યુષણની આરાધનામાં ગોઠવું છે એમણે. હું આ તો નિવૃત્તિમાં જાવ ને ત્યારે બધું થાય. અહીંયા માનો કે ન થાય. અહીંયા તો શું છે, કુટુંબ સાથે જે પ્રવૃત્તિ છે એમાં એ બધું, પણ જે નિવૃત્તિમાં તો થઈ શકે, નિવૃત્તિ ક્ષેત્રમાં તો થઈ શકે. આ નિવૃત્તિ ક્ષેત્ર પરિશ્રમના દિવસો સમજવામાં કઈ વાંધો છે? હે, રાત્રિ ભોજન સર્વ પ્રકારનો સર્વથા ત્યાગ બને તો ભાદરવા સુદ પૂનમ સુધી, એટલે દિગંબરના પર્યુષણ ચાલે છે ને, એક વખત આહાર ગ્રહણ બને તો એક વખત આહાર લેવો, બે વખત ના લેવો એટલે વધારે કામ થાય. પંચમીને દિવસે આઠમ પાંચમ હોય ચૌદસ હોય, પછી જે ઘી દૂધ તેલ દહીંનો પણ ત્યાગ, એટલે રસવાળા જે આહાર છે એનો ત્યાગ અથવા મિષ્ટાન વગેરે નો લેવો. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન બને તો ઉપવાસ ગ્રહણ કરવો, અને એ પુરુષાર્થમાં જો વિશેષ પુરુષાર્થ કામ કરતો હોય તો આર છોડી દેવો, ઉપવાસ કરી નાખવો. પણ પુરુષાર્થને ભંગ કરવો નહીં, ભલે ઉપવાસ કરવો થાય તો સારું છે, એમાં કઈ ખોટું નથી. લીલોત્રીનો સર્વથા ત્યાગ, બ્રહ્મચર્ય પાળવું બને તો ભાદ્રપદ પૂનમ સુધી, એમણે પૂનમ પર્યુષણ લીધા છે. આ નિવૃત્તિ ક્ષેત્રમાં પર્યુષણ લીધે એમ ચાલવું જોઈએ. વાંચ્યું તારે એમ લાગ્યું બરાબર છે. શું એ ઉપશાંત વ્રતમાં ન સમજે, પણ આ ઉપશાંત વ્રતનો અર્થ આ છે. એકલો એકલો શું કરે એટલે યોગ્યતા સારી એવી આવી હતી એમને. જ્યાં યોગ્યતા આવે પછી યોગ્યતા વાળા જે શાસ્ત્ર વાંચ્યા જ કરે ને, શ્રવણ કર્યા કરે, સાંભળ્યા જ કરે ને વાંચ્યા કરે, સાંભળ્યા જ કરે ને વાંચ્યા કરે, એમ નહીં આગળ ચાલવું જોઈએ. આ તો ભાઈ કીધું સર્વૈયામાં કઈક આવવું જોઈએ, એના પરથી વિચાર આવે. પછી આગળ ચાલવું જોઈએ અને ભાવભાષણના પ્રયોગ ચાલવા જોઈએ. ભાવભાષણ માટે પ્રયોગ ચાલવો જોઈએ ને, ભાવભાષણ આવે તો સન્મુક્તાનો પુરુષાર્થ ચાલે. ભાવભાષણ પહેલા સન્મુક્તાનો પુરુષાર્થ ન ચાલે, કેમ કે વસ્તુનું લક્ષ થયા વગર, લક્ષ વગર પુરુષાર્થ કઈ બાજુ જાય? લક્ષ ઊંધું પડ્યું હોય તો પુરુષાર્થ ઊંધો જાય, કેમ કે પુરુષાર્થ ની પર્યાય તો લક્ષ ને અનુસરશે. એટલે જેને લક્ષ નથી બાંધ્યું
એને લક્ષ બંધાય એવી રીતે વાત રાખવી. શું
નામ લખાવે એની વાત નથી આમાં, આ તો પાત્રતા વાળાની વાત છે. પાત્ર તો 24 કલાક જ રહે ને, કે એક કલાક આવે ને પછી 23 કલાક નો વહી જાય એવું થોડું હોય કે, એ તો 24 કલાક નો જ વિષય છે. શું અથવા ધ્યેય બાંધવા બાંધવો જોઈએ એવું ચાહું છું. શું એના માટે અંતકરણ શુદ્ધિ નો વિષય છે. એવા બધા માટે એકાંત માં બેસવું એ પણ ઉપશાંત વ્રત માં જાય છે, એટલા માટે એમને ઉપશાંત વ્રત એવું નામ આપ્યું છે. આ તો પાત્રતા વાળા ને લક્ષ વાળા ને સન્મુખતા નો પુરુષાર્થ કહીએ. આ બધું જે આખી લાઈન છે એ ઉપશાંત વ્રત ની છે. વ્રત એટલે વર્તવું. શું લીધી છે એમને આગળ લીધી છે. શબ્દ સારો વાપર્યો. 950 નંબર નો પત્ર છે લલ્લુજી ઉપર નો. પાત્રતા ક્યાંથી આવી? સંસાર થી વિરામ પામવાની શુદ્ધ અંતકરણ થી વૃત્તિ થઈ હોય તો ઠીક. આ નાસ્તિ અપેક્ષા થી લીધું, સીધું ન સમજાય. અસ્થિ અપેક્ષા થી કે શુદ્ધ અંતકરણ થી પરિપૂર્ણ શુદ્ધ થવું છે એમ નો સમજાય તો આ સમજાય એવો શબ્દ લીધો છે એમણે. શુદ્ધ અંતકરણ થી સંસાર થી વિરામ પામવાની જેની વૃત્તિ થઈ છે એ જીવ અધિકારી છે, એ જીવ પાત્ર છે. અહીંથી પાત્રતા શરૂ થાય. આ એને ઉપશાંત વ્રત છે. પાત્રતા ન હોય તો પછી ઉપશાંત વ્રત નો પ્રશ્ન નથી રહેતો. શું ત્યાંથી આત્માર્થ શરૂ થાય? જેને સંસાર થી વિરામ પામવું હોય ને એને આત્માર્થ શરૂ થાય. બીજાને આત્માર્થ શરૂ ન થાય ને. ઘરમાં મજા આવતી હોય અને પછી જેલમાં ક્યાંથી પુરાણો? જેલમાં પુરાણો એને છૂટવા માંગે. છૂટવું ક્યારે? છૂટવું કયા દિવસે? છૂટવું એમ થાય. જેલમાં જે કેદી હોય છે ને, કેદી એને સજા 15 વર્ષની 5 વર્ષની 10 વર્ષની જે કઈ પડી હોય પછી એનું જો વર્તન સારું હોય ને તો એને પછી એમાંથી કપાત મળે. વર્તન સારું હોય એમ કે ભાઈ આને 15 દિવસ કાપી નાખો, એટલે એને જે છૂટવાના દિવસ 15 દિવસ વહેલું કરી દે. જેમ જેમ વર્તન સારું હોય એમ એને એને વહેલો છૂટવાની નિર્ણય લેવાતો જાય, જે એના એના અધિકારી હોય એના તરફથી. એમ આમાં એવું છે, સંસારની જેલમાં આવ્યો કેદી તરીકે, પણ જો વર્તન સારું રાખતો છૂટવા માટેની મુદત વહેલી વહેલી થશે. પોતાને છૂટવા માટે કેટલી તૈયારી છે એના ઉપર વર્તન કરવાનું રહે છે. શું કહે છે? सूक्ष्म अंतरंग रूप चिंतवन अभिलाष अभिलाषन और राग शुभराग रूप अभिलाषा स्मरण आत्माना मुक्ति नी अभिलाषा आत्मानु स्मरण आ बधा विकल्प इत्यादि छे ते समस्त अशुद्धत्व रूप परिणमन छे ते शुद्ध परिणमन नथी તેથી બંધનું કારણ છે અને મોક્ષનું કારણ નથી. આવા પરિણામ આવે મોક્ષને, પણ એને નિશ્ચય એવો હોવો જોઈએ કે આ બંધનું કારણ છે અને મોક્ષનું કારણ નથી, એ પાકું રાખવું જોઈએ. એટલે ક્યાંય પણ એને એનું મમત્વ થાય નહીં. એ રાગ પરિણામનું મમત્વ થાય તો રાગનો રાગ તે અનંતાનંદીનો રાગ એ થઈ ગયો. તેથી જેમ કામળાનો સિંહ કહેવાનો સિંહ છે તેમ આચરણ રૂપ ક્રિયા રૂપ ચારિત્ર કહેવાતું ચારિત્ર છે, પરંતુ ચારિત્ર નથી એમ નિસંદેહપણે જાણો. કામળાનો સિંહ એટલે ખબર ને, આના પેલા કામળા નતા ઓળતા ગરમીમાં, એના ઉપર સિંહ નો ચિત્ર હોય, પોપટ હોય, સિંહ હોય, બધા ચિત્ર તો મોર હોય. એ કામળાનો સિંહ કઈ બટકું ન ભરે અને એનાથી કઈ પીવાનું હોય નહી. એમ આ વિકલ્પ શુદ્ધાત્માના આવે, ચિંતવન આવે, સ્મરણ થાય, એ કામળાનો સિંહ છે. એનાથી મોક્ષ નો થાય, મોક્ષ ની અભિલાષા લો, એ કામળાનો સિંહ છે. રાગ છે ને આવે ખરો, એ કામળાનો સિંહ છે, એ બંધનું કારણ છે અને મોક્ષ નું કારણ નથી. એમ પાક્કું રાખવું. નિસંદેહ નો અર્થ શું થાય કે આચરણ ક્રિયારૂપ ચારિત્ર કહેવાતું ચારિત્ર છે, કહેવાનું ચારિત્ર પરંતુ ચારિત્ર નથી એમ નિસંદેહપણે એમ જાણો. એટલે એ નિશ્ચયમાં ફેરફાર કરવો નહીં. ચારિત્ર હોય ઉઠે જ નહીં. આ ચારિત્ર નથી, કહેવાનું ચારિત્ર છે તો કહ્યું. આ ખરેખર ચારિત્ર નથી, કહેવાનું છે. કામળા નો સિંહ તત્કર્મ હેતુ તત્કર્મ મોક્ષ હેતુ નો તે કારણ થી બાહ્ય અભ્યંતર રૂપ સૂક્ષ્મ સ્થૂળ રૂપ જેટલું આચરણ તે કર્મ ક્ષપણ નું કારણ નથી પણ બંધ નું કારણ છે. બહુ ચોખ્ખું કરી નાખ્યું. શું શા કારણ થી એવું શું કરવા કયો છો? આત્માની વાત કરીએ છે ને એમ કયો છો? કે તો કે દ્રવ્યાંતર સ્વભાવત્વાત આત્મદ્રવ્ય થી ભૂઇન પૂદગળ દ્રવ્ય તેના સ્વભાવ રૂપ હોવાથી જો ઠીક. અર્થાત આ બધું પૂદગળ દ્રવ્યના ઉદય નું કાર્ય છે, જીવનું સ્વરૂપ નથી. તેથી જાઓ ઉદય સાથે જોડાણો પૂદગળ સાથે, માટે કામ આત્માનું નહીં પણ પૂદગળનું. એને પક્ષ લીધો પૂદગળ નો, પૂદગળ સાથે જોડાણો એટલે શું? આ નથી જોડાણતા, એ પક્ષ માંથી નીકળીને બીજા પક્ષ માં જોડાઈ જાય છે. એમ આ બધા પરિણામ છે એ પૂદગળ ના ઉદય સાથે જોડાણા છે, માટે પૂદગળ ના કાર્યો છે, આત્મા ના નહીં. જાઓ ક્યાંય અભિમાન ન થાય, પછી એ શુભ ભાવમાં ક્યાંય અભિમાન ન થાય. કેમ કે પૂદગળ ના કાર્ય ગણી નાખ્યા, જીવનું સ્વરૂપ નથી. તેથી ભાવાર્થ આમ છે કે શુભ અશુભ ક્રિયા સૂક્ષ્મ સ્થૂળ અંતરજલ્પ અને બહિર્જલ્પ એટલે વિકલ્પો જેટલું વિકલ્પ રૂપ આચરણ છે તે બધું કર્મના ઉદય રૂપ પરિણમન છે, કર્મના ઉદય સાથે જોડાણો છે, તે જીવનું શુદ્ધ પરિણમન નથી. તેથી બધું આચરણ મોક્ષ નું કારણ નથી. બધું એમાંથી થોડું કઈ મોક્ષ નું કારણ નથી એમ કે છે. હું બધું કહીને શું કીધું? એમાંથી થોડુંક તો મોક્ષ નું કારણ લેવું કે ન લેવું કે નહીં? બધું મોક્ષ નું કારણ નથી, પરંતુ બધું બંધ નું કારણ છે. આમ લઈ લેવું. અધિકાર પુણ્ય પાપ નો છે ને, જેટલા પુણ્ય પાપના અંશ છે તે બધા બંધના કારણ છે અને બિલકુલ મોક્ષના કારણ નથી, આ નિસંદેહ રાખો. અમારી કરતા ઊંચા છે, તમારે કરતા ઊંચા હોય તો, પણ બંધ વાળા છે કે મોક્ષ વાળા ઊંચા છે, બંધમાં ને બંધમાં ઊંચા છે કે મોક્ષ વાળા છે એટલે ઊંચા છે. આમ લેવું શું, બંધ ની જાતિ એક છે મોક્ષ. બહિર્જલ્પ છે એ સ્થૂળ વિકલ્પ છે અને અંતરજલ્પ છે એ સૂક્ષ્મ વિકલ્પ છે, એટલો ફેર છે. પણ બે વિકલ્પ ની જાત છે અને બે બંધ નું કારણ છે, પુણ્ય બંધ નું કારણ છે, મોક્ષ નું કારણ બિલકુલ નથી. આમ જાણવું નિશંક પણ, એટલે એમાં ભૂલ ન કરવી, કઈ લાલચ કરવી નહીં, એવા પરિણામ ને કઈ લાલચ ન કરવી. જેને સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે, સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવના છે, એને બંધ ની ભાવના હોય નહીં, એને અબંધ તત્વ ની ભાવના અને અબંધ સ્વરૂપ ની ભાવના છે. આવો મોક્ષ માર્ગ ચોખ્ખો છે, એમાં ભેળસેળ કરવી નહીં, ભેળસેળ ચાલશે પણ નહીં. કોઈ એમ કહ્યું ઘીની મીઠાઈ બનાવો, શુદ્ધ ઘીની મીઠાઈ બનાવો, થોડુંક વેજીટેબલ નાખશો તો વાંધો નહીં, થાય બરાબર થાય, એ બધું એનું એ થઈ ગયું કે હાવ ચોખ્ખા ઘીમાં થોડુંક વેજીટેબલ નાખો તો એ બધું એનું એ થઈ ગયું. હવે એના કરતા આખી જ વેજીટેબલ ની બનાવે એમ કે ને, પછી શું કે ઓલું બગડશે એમ થોમ થોમ. મોક્ષ માર્ગ માં ક્યાંય ભેળસેળ કરવી નહીં, પુણ્ય પાપ ની ભેળસેળ ન કરવી.